પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 284 થી 286 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 33.
સાધક દશા તો અધૂરી છે. સાધકને જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય અને ચૈતન્ય આનંદધામમાં પૂર્ણપણે સદાને માટે બિરાજમાન ન થાય ત્યાં સુધી પુરુષાર્થનો દોર તો ઉગ્ર જ થતો જાય છે. સાધક દશા છે તે અપૂર્ણ દશા છે, અધૂરી દશા છે. સાધ્ય સાધવાનું બાકી છે અને સાધન થઈ પણ રહ્યું છે, સાધવારૂપી કાર્ય થઈ પણ રહ્યું છે, છતાં પૂર્ણ સાધ્ય થયું નથી. એવી જે સાધક દશા, તે દશા નિરંતર પ્રયત્નશીલ અને ઉદ્યમશીલ હોય છે. એટલું કહેવું દશા માત્ર ક્રિયાશીલ તો છે જ, તમામ અવસ્થાથી અવસ્થાંતર એવી ક્રિયાને ભજતી હોવાથી તમામ અવસ્થા ક્રિયાશીલ તો છે જ. પણ સાધક દશામાં પ્રતિક્ષણે પુરુષાર્થનું ઉગ્ર થવું અથવા જ્યાં સુધી પરિપૂર્ણ વિતરાગતા ન થાય, પૂર્ણ સાધ્ય ન સધાય, સાધ્યની સિદ્ધિ ન થાય, ત્યાં સુધી પુરુષાર્થ વધતો જાય, ઉગ્ર થતો જાય, એ સાધક દશાનો પરિણામ સ્વભાવ છે. એવું છે સાધકપણું કે પુરુષાર્થની ઉગ્રતાનું પરિણામનશીલપણું જેનામાં છે એવું છે. પુરુષાર્થની ઉગ્રતા થવી એવો જ જેનો પરિણામનશીલ સ્વભાવ છે એવું સાધકપણું છે, એમ ગમે છે. એનું નામ સાધકપણું છે. સાધક થયો એટલે બસ હવે એ પ્રશ્ન ત્યાં સાધક અવસ્થામાં હતો નથી. પૂર્ણ જે ધ્યેય છે એ પૂર્ણ ધ્યેય સંબંધી અભિપ્રાય તો એવો છે, આગળ એ વિશે આપણે ચર્ચો છે, કે એક સમયમાં પરિપૂર્ણ થવાતું હોય તો કોઈ સાધકને બીજો સમય જોઈતો નથી. એટલી ત્વરાથી કામ કરવાનો જેનો અભિપ્રાય છે એને ભલે એટલી ત્વરાથી કામ થતું ન હોય તો પણ એ કામમાં ઢીલ કરવી એ પ્રશ્ન હતો. શું કહે છે કે સાધકને જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય અને ચૈતન્ય આનંદ ધામમાં પૂર્ણપણે સદાને માટે બિરાજમાન ન થાય, પરિણામ પોતે પરિપૂર્ણ વિતરાગ રૂપે અને પરમાનંદ રૂપે સ્થિર ન થાય, પૂરેપૂરો આનંદ રૂપ પોતાના ચૈતન્ય ધામમાં બિરાજમાન ન થાય એટલે સ્થિર ન થાય એવી સ્થિતિએ ન પહોંચાય, ત્યાં સુધી પુરુષાર્થનો દોર તો ઉગ્ર જ થતો જાય છે. ત્યાં સુધી પુરુષાર્થનો જે પરિણમન છે, પુરુષાર્થની જે ધારા છે, એ ધારા વારંવાર સ્વરૂપની પ્રતીતિ અને સ્વસંવેદન દ્વારા એમાં ઉગ્રતા આવવા ઉગ્રતા આવતી જાય છે. સ્વસંવેદન થી પોતાના પુરુષાર્થને વધારતો જાય છે. કોઈ વાર પુરુષાર્થ થી સ્વસંવેદન વધારતો જાય છે એમ પણ કહેવામાં આવે છે. એ તો એકની એક વાત છે. એ સાધક દશાનું ચિત્ર છે, આ શબ્દ ચિત્ર છે. એ કેવી છે સાધક દશા? કે સાધ્ય પ્રત્યે જેણે દોટ મૂકી છે એવી છે. પોતાના સ્વરૂપ સાધ્ય પ્રત્યે જેણે દોડ મૂકી ઉપાડી છે. સમયસારની સ્થિતિમાં લીધી છે. સ્વરૂપ પ્રત્યે દોડે પરિણતિ છે. સિવાવેથી સમજી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. દોડે શબ્દ લીધો છે એમાં વેગ સૂચવો છે. દોડવામાં વેગ છે એમ સાધક દશાનું પરિણમન ભલે અંતરમાં થયેલું છે. જે સાધક દશા છે એ શાંત દશા છે અને શાંત દશાનું પરિણમન અંદરમાં થરતું પરિણમન શાંત 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 થતું થરતું પરિણમન છે. તો પણ અંતર્મુખનો એની અંદર એક વેગ છે, જોર છે, એનું બળ છે. એક તર્ક કરી શકાય એવું છે કે કેટલું બળ છે સાધકના અંતર્મુખ પરિણમનમાં, કેટલું બળ છે કે જગતનો કોઈ કોઈ જગતમાં એવી શક્તિ નથી. બળવાન બળવાનપણે એવી કોઈ શક્તિ નથી કે અંતર્મુખ પરિણમનને પલટાવીને બહિર્મુખ કરી શકે. એવી જગતમાં કોઈ તાકાત નથી, કોઈ શક્તિ નથી. એવું સ્વયંના પુરુષાર્થથી ઉગ્ર થતું જે પરિણમન, સાધ્ય પ્રત્યે દોડતું જે પરિણમન, વેગવંત પ્રયત્નશીલ જેને કહે છે ને તત્પર છે, કોઈ કાર્ય કરવાની તત્પરતા હોય છે. સાધક જીવને પોતાનું સ્વકાર્યને સિદ્ધિમાં સ્વકાર્યની એક તત્પરતા હોય છે. સર્વ ઉદ્યમથી પોતાના કાર્યમાં લાગે છે અને તેમાં જરાય પ્રમાદ કરવાનો વિકલ્પ સુધા રહેતો નથી. પ્રમાદ થઈ જાય તે બીજી વાત છે, પણ એનો વિકલ્પ પ્રમાદ કરવાનો થતો નથી. અભિપ્રાયનો તો પ્રશ્ન જ નથી, પણ વિકલ્પ પણ થતો નથી. જગતમાં કોઈ શક્તિ એવી નથી, એવો કોઈ દ્રવ, એવો કોઈ ભાવ, એવો કોઈ સંયોગ, એવી કોઈ પ્રતિકૂળતા કે એવી કોઈ અનુકૂળતાની લાલચ સાધક જીવના પુરુષાર્થને રોકી શકતી નથી. સાધક જીવ પોતાના પુરુષાર્થથી પોતાને કારણે આગળ વધી રહ્યો છે, સંયોગોને આધારે. એમ નથી કે સંયોગો ઘણા અનુકૂળ છે એટલે હવે અત્યારે સાધન કરી લઈએ. અત્યારે કોઈ ચિંતા નથી, અત્યારે કોઈ ઉપાધિ નથી, આ જીવિકાનું પણ ગોઠવાઈ ગયું છે બધું, હવે વાંધો આવે એવું નથી. માટે હવે આત્માનું કરી લઈએ એવા સંયોગના આધારે સાધકનો પુરુષાર્થ ઉપડેલો નથી. અનંત સામર્થ સ્વરૂપ પોતાનું જે નિજ સ્વરૂપ છે એના આધારે ઉકળેલો એ પુરુષાર્થ છે. શક્તિ લોટના રોટલાના આધારે, એટલા લોટના રજકણના આધારે આત્મા શક્તિનો વિકાસ થતો. ત્યાં સુધી કે પુરુષાર્થનો દોર પૂર્ણપણે સદાને માટે બિરાજમાન ન થાય ત્યાં સુધી ઉગ્ર થતો જાય છે. કેવળ જ્ઞાન થતા એક સમયનો ઉપયોગ થાય છે અને તે એક સમયની જ્ઞાન પર્યાય ત્રણ કાળ અને ત્રણ લોકને પહોંચી વળે છે. જ્યારે પૂર્ણ વિતરાગતા સહિત પરમાનંદમાં બિરાજમાન થાય છે ત્યારે જ્ઞાનના પ્રથમ સમયનો ઉપયોગ પછી એવો ઉપયોગ આગામી અનંતકાળ પર્યંત એવો ને એવો જ વિકાસ પામેલો રહે છે. પણ કેવળ જ્ઞાન થતા એટલે પ્રથમ સમયમાં જ કેવળ જ્ઞાનના પ્રથમ પહેલા સમયમાં જ જે ઉપયોગ કેવળ જ્ઞાનરૂપ થયો તે એક સમયની જ્ઞાન પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને પહોંચી વળે છે. જાણે કે લોકાલોકમાં જ્ઞાન પ્રસરી ગયું, જોકે પોતાના સ્વક્ષેત્રની મર્યાદા છોડીને કોઈ પદાર્થ પરિણમતો નથી. કથનની શૈલી એવી છે કે આ બાજુ કહેતો પણ એટલું જોરથી કહે અને આ બાજુ તું કહેતો પણ એટલું જોરથી કહે. કેવળ જ્ઞાન થયું ત્યારે લોકાલોકમાં જાણે કે જ્ઞાન વ્યાપી ગયું એવું વર્ણન આવે છે શાસ્ત્રમાં. લોકાલોકમાં જ્ઞાન જાણે વ્યાપીને બધા પદાર્થમાં પહોંચી વળીને વ્યાપીને જાણે જાણી લેતું હોય એટલે કોઈ પદાર્થનું કાંઈ પણ જાણવું બાકી ન રહ્યું. અંદર એવું વ્યાપ્યું કે જાણે કોઈ પદાર્થનું કાંઈ પણ જાણવું બાકી ન રહ્યું. એવી રીતે વ્યાપીને જાણે કે જાણે કાંઈ જાણવાનું બાકી ન રહે એટલી હદે જાણતું હોવાથી વ્યાપી ગયું એમ કહેવાનો ઉપચાર કરવામાં આવે છે. વસ્તુતા એ કોઈ આત્માનું જ્ઞાન એના સ્વક્ષેત્રને છોડીને ક્યાંય બહાર જતું નથી. પર્યાયની મર્યાદા ક્ષેત્ર પર્યંત છે. પોતાના ક્ષેત્રથી પોતાના ક્ષેત્રને છોડીને ક્યાંય બહાર જાય એવું બનતું નથી. આ બાજુ હું કહેતો એમ કે કેટલું છે આત્માનું ક્ષેત્ર કે જેટલું ત્રિકાળી સ્વભાવનું ક્ષેત્ર છે એટલું. પર્યાયના ક્ષેત્રમાં પર્યાયના ક્ષેત્રથી પણ ત્રિકાળીનું ક્ષેત્ર ભિન્ન છે આમ કહી દઈએ. જોરથી કેવું હોય ત્યારે આમ કહે, આ બાજુથી કેવું હોય તો એમ કહે કે કેટલું છે કે વિજ્ઞાનનું ક્ષેત્ર કે લોકાલોક જાણે લોકાલોકમાં વ્યાપીને જાણતો હોય એટલે એને વિભુ એમ કહ્યો. એના ઉપરથી તો અન્ય મતમાં એ આવે છે ઈશ્વર ક્યાં છે કે સર્વત્ર કે રાસ ચાસની પાઠ પણ વિશ્વપતિ વાસ. એક એક રજકણમાં જ્યાં જીવો ત્યાં જ્યાં જીવો ત્યાં ઈશ્વરનો વાસ રહેલો છે. પછી એ યુક્તિ ઉઠાવવામાં આવે છે કે જો ભાઈ તું ગુપ્તપણે પણ પાપ કરીશ નહીં કેમ કે ઈશ્વર તો બધી જગ્યાએ વ્યાપેલો છે, તો ગમે તેવા ગુપ્તપણે પાપ કરીશ તો પણ ઈશ્વરની તો ત્યાં હાજરી છે, માટે ઈશ્વરની હાજરી હોય ત્યાં ત્યારે પાપથી ડરવું જોઈએ. અને એક પ્રકારે પછી ઉપદેશની અંદર તો યુક્તિથી પણ અર્થઘટન કરીને પાપ મટાડવાનું કહેવામાં આવે છે. યુક્તિ બનાવટી યુક્તિના આધારે પરિણામ કેટલા ટકે અને મૂળમાંથી નિર્દોષતા થાય કે ન થાય એ પ્રશ્નની વિચારણા ત્યાં નથી. એવું બને છે, એવું એવું બને છે કે દ્રવ્યની મુનિઓ હોય છે અથવા એવા જૈનેતર જે લોકો અમુક વિદ્યાઓની સાધના કરે છે, ત્યાં એ સાધના કરવા માટે એ સંસારમાં તો રહી શકે એવી તો એકાગ્રતા એવી આવે નહીં, કુટુંબ પરિવાર છોડીને જંગલમાં જઈને સ્મશાનમાં જઈને આકરા તપ તપે વિદ્યાઓ સાધે, અજ્ઞાનપણે સાધેલી વિદ્યા હોય દેખાવ તો એનો મુનિ ઋષિ જેવો થઈ ગયો હોય, કેમ કે વર્ષો સુધી જંગલમાં રહેવું હોય, એમાં ન સ્નાન મળે ને કાંઈ શરીરની વ્યવસ્થા રાખવાની પરિસ્થિતિ હોય, તો દેખાવ તો બાવા જેવો મુનિ જેવો થઈ જાય. અજ્ઞાનપણે તો પેલા તપ હોય, એમાં કોઈ સિદ્ધિ હોય, રિદ્ધિ સિદ્ધિ ચિંતા ફળ છે, આવવાનું વિદ્યા સાધુ હોય, કંઈ રીતે વિદ્યા સાધુ એ પૂર્ણ જ ફળ છે. પછી થાય શું કે કોઈ એનાથી પ્રતિકૂળ જાય ને એવો ઉદય આવે ત્યારે ગુસ્સો આવે ને એના મોઢામાંથી સરી પડે, એવું બને, પણ એવું બને છે. એક સીધી વાત છે, એ તો અહીંયા જ્યાં રાગનો સદંતર ચોથા ગુણ સ્થાને સૂક્ષ્મ વિકલ્પ પણ દુઃખમય અનુભવાય ને ત્યાંથી હટીને રાગ રહિત દશામાં પ્રવેશ કરે ત્યારે તો હજી જગન્ય મોક્ષ માર્ગની સ્થિતિ છે. એ પ્રચુર સ્વસંવેદનને વિતરાગતા વધે ત્યારે એની શાંતિ એવી હોય છે કે જોનાર એના બાહ્ય દેખાવથી ઠરી જાય એકવાર, એટલી તો શાંતિ હોય છે. ગૃહસ્થમાં એટલા શાંત જ્ઞાનીઓ હોય છે, સુગાનીજી મુંબઈમાં જમવા ગયા હતા હીરાલાલજી ના પેઢી ના રસોડે, એટલે તો હીરાલાલજી આપણે ફરીથી નતા, વિમલચંદજી ને સાથે ગયા હતા, ગમતા હતા. એનો પ્રશોએ એને પૂછ્યું, જમીને તો ઊભા થઈને બીજા રૂમમાં ચાલ્યા ગયા બેઠકના રૂમમાં, રસોડામાં હીરાલાલજીને પૂછ્યું કે મૂર્તિ કો કહાં સે ઉઠાયેલા હે, અને રસોયો પૂછે છે કે મૂર્તિ કો કહાં સે ઉઠાલા હે, આ તો મૂર્તિની જેમ ભીમ છે જમે છે તો હોય તે. એની બાહ્ય ચેષ્ટામાં પણ એટલું ઠરેલપણું હોય છે તો મુનિઓની તો શું વાત થાય, તો અત્યારે દર્શન થવા મુશ્કેલ છે નક્કી છે ને. એને ક્રોધ કરવો કે શ્રાપ દેવો એ પ્રકાર એ પ્રશ્ન જ નથી, અવકાશ જ નથી. એ તો શાંત ભાવે ઉપસર્ગ પરિસર આવે તો આત્મામાં અંદર ઉતરીને સ્વરૂપ સાધનનો પુરુષાર્થ વધારી દે છે, અને કેટલા તો કેવું જ્ઞાન સુધી પહોંચી જાય છે. એને બારમાં ઉપસર્ગને દૂર કરવો એ ક્યાં પ્રશ્ન છે, એક મીઠી કરડે આળોતરા નીચે આવે છે કાળા ઝેરી એકદમ, ડંખ માર્યો હોય તો રૂમાડે રૂમાડે પ્રદેશે પ્રદેશે એની કાળી બળતરા ઉઠે, એ નીચી કરડે કે કરડવા આવતો હોય તો ખસે નહીં, કરડવા ચાલ જોઈને ડરે લોકો, કરડવા આવતો હોય તો ખસે નહીં ને કરડે આંકડો બીડાવે, હજી બીડાવ્યો નહીં ને બીડાવતો હોય તો એનો આઘો કરે નહીં, એ બીજાને શું શ્રાપ દે એ પ્રશ્ન નથી. પણ એ તો લોકો કલ્પનામાં આવે, એ વિતરાગતા શું ચીજ છે અને એ કઈ રીતે મપાય, આ તો માપવાના સાધન નથી. એથી આગળ આ તો દ્રષ્ટાંતથી લોકોને કાંઈક સમજણમાં આવે, ઝાંખી થાય એટલે વાત છે. બાકી એનાથી એની કોઈ દશા મપાય છે એમ તો પ્રશ્ન નથી. પ્રતિકૂળતા જરૂર મપાય છે, પણ વિતરાગતાની દશાનું ક્યાં માપ નીકળતું? બહુ ભાગ તો તીર્થંકરોને તો સાધક દશા લાંબો કાળ રહી જ નથી. કોઈને એક વર્ષ તો, કોઈને બે વર્ષ તો, કોઈને 12 વર્ષ 16 વર્ષ હશે કેવળ જ્ઞાન મેળવી. 24 તીર્થંકરમાં તો બહુ ભાગ મોટા આયુ થતા તે બી પણ લાંબો સમય કોઈને કેવળ જ્ઞાન લેવામાં લાગ્યો નથી. કેમ કે જ્ઞાન ને ધ્યાન, જ્ઞાન ને ધ્યાન એ સિવાય બીજી પ્રવૃત્તિ નથી. અને ક્ષણે ક્ષણે જેનો ઉપયોગ છૂટો પડે છે, નિર્વિકલ્પ થાય છે, એની સાધનાનો દોર અને એની ઉગ્રતા કેટલી, એ ક્ષણમાં છૂટો પડે વગર વિચારે, વગર વિકલ્પે. વિકલ્પ કરવો પડતો નથી કે હું ભિન્ન પડું. એક એક ક્ષણે ક્ષણે જ્યાં ભિન્ન પડે એની દશા કેટલી, કેવી રીતે, કેટલી કેળવી હશે વિચારમાં ગયો વિશે. એવા મુનિને ગણધર વંદન કરે છે. નમો લોહે સબ સાહુણમ કહે છે કે નહીં? ત્રણેય કાળના વિકાળવર્તી જે સાધુઓ છે એને નમસ્કાર કરું છું. ભૂતકાળમાં અનંતા થયા, ભવિષ્યમાં અનંતા થશે, વર્તમાનમાં વિહરમાન છે, એ બધાને નમસ્કાર કરે છે. એ કોઈ ગુણને નમસ્કાર છે. અહીંયા કેવળ જ્ઞાન થતા એક સમયનો ઉપયોગ થાય છે અને તે એક સમયની જ્ઞાન પર્યાય ત્રણ કાળ અને ત્રણ લોકને જાણે પહોંચી વળે. એ શબ્દો ઉપર દિવ્ય ધ્વનિમાં તો આ બધી શૈલી આવી એટલે એમાંથી ઉપાડી દીધું. ક્યાં છે ઈશ્વર? તે સર્વવ્યાપક છે. સર્વવ્યાપક એવું વિશેષણ આ અપેક્ષાએ લાગુ પડે છે એટલે એને ઈશ્વરને અથવા જ્ઞાનને સર્વવ્યાપક કહેવામાં આવે છે. બસો 85 પોતે પરથી અને વિભાવથી જુદા વિચાર કરવો મોક્ષને શિખામણ છે. કે પોતે પરથી અને વિભાવથી જુદાપણાનો વિચાર કરવો. વિચાર કરવો તો આ વિચાર કરવો એમ કહે છે કે હું એક આત્મા છું અને જ્ઞાન માત્રપણે હોવાથી, જ્ઞાનમયપણે હોવાથી અથવા આત્મામયપણે રહેતો હોવાથી રાગરૂપ થતો નથી અને પરરૂપ હું થતો નથી. ક્યારે કે રાગ વિદ્યમાન છે ત્યારે પણ અને શરીર આદિ સંયોગ વિદ્યમાન છે ત્યારે પણ. આગળ એક વાક્ય બહુ સારું છે. એવા ભાવવાય ટુકડા એમના પોતાના ભાષાનામાં આવી ગયા છે. મુમુક્ષુએ જીવંતો પરિણમંતો આત્મામય કરવું.
શરૂઆતમાં આવે છે.
જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય, પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કરે જ લાભ છે, મારે આ જ કરવું છે, એ વર્તમાન પાત્ર છે. અહીંયા શબ્દ નાખ્યો છે વર્તમાન પાત્ર. કેટલીક વાતો બહુ ઘરગથ્થુ સાદી ભાષામાં, કેવો જીવ આત્માર્થી હોય છે કે જેને વર્તમાન પાત્ર કહી શકાય, કે જેની વર્તમાન પાત્ર એને જ્ઞાન દશા સુધી ખેંચી જાય છે, લઈ જાય છે. ઉપયોગ સૂક્ષ્મ થઈ જશે તારો આગળ. ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય ત્યારે વર્તમાન પાત્રતામાં, તો પણ તારો ઉપયોગ સૂક્ષ્મ થઈ જશે આગળ ઉપર, એમ કેવું છે. આત્મામય જીવન કરી નાખે, એક આત્મા આત્મકાર્ય જ કરવું છે. આ જીવનમાં આત્મકાર્ય કરવા સિવાય બીજું ધ્યેય નથી, એવો જેને વિશ્વાસ પ્રતીતિ લીધી છે ને, એવી જેને પ્રતીતિ છે કે આ જ કરવું છે, આ કાર્ય કરે જ મને લાભ છે, એવું જેનું પરિણમન છે. જીવન એટલે એવું જેનું પરિણમન છે, એને ઉપયોગ સૂક્ષ્મ થઈને આગળ ઉપર સ્વરૂપ પ્રાપ્તિ અવશ્ય થાય, કેમ કે એની વર્તમાન પાત્રતા એ વાતની સાક્ષી પૂરે છે, એનું ચિહ્ન છે. ભાવિ જ્ઞાન દશાનું આ વર્તમાન ચિહ્ન છે, એમ કીધું છે. ઘણી એવી વાતો કહી છે. શું કહે છે કે પોતે પરથી અને વિભાવથી જુદાપણાનો વિચાર કરવો. ક્યારે વિચાર કરવો? એક કલાક સ્વાધ્યાય કરવા આવે ત્યારે વિચાર કરવો, કે આખા દિવસમાં કામ ધંધાથી ફુરસદ મળે ત્યારે વિચાર કરવો, કે સર્વ ઉદયના કાળમાં આ વિચાર કરવો. જ્યારે જે તે કાર્યનો ઉદય હોય ત્યારે તે કાર્ય પ્રત્યેના પરિણામ અને તે કાર્યના જે સંયોગો છે તે સંયોગોથી હું જુદો છું, એવો તે જ વખતે જાગૃતિમાં આવીને એને વિચાર કરવો. હજી તો આ બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાન કઈ રીતે શરૂ થાય એ વિષય છે. આગળ જશે ને બુદ્ધિ, પ્રથમ બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાન કર્મો પાછળ પ્રમાણ કરી. પહેલા બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાન કર્મ, પછી સહજ પ્રથમ જ્ઞાન આવે. એકતા બુદ્ધિ તોડવી તે મુખ્ય છે. એવા ભેદ જ્ઞાનના પ્રયત્નથી એકતા બુદ્ધિ તોડવી તે મુખ્ય છે. એકતા બુદ્ધિ સહજ ભેદ જ્ઞાન શરૂ થતાં એકતા બુદ્ધિ તોડવાનો અવસર આવે છે. પણ પ્રથમ શરૂઆત આ રીતે કરવી છે કે વિભાવથી, રાગાદી ભાવથી અને શરીરાદી ઉદયમાન સંયોગથી જુદાપણાનો, ભિન્નપણાનો વિચાર કરવો. સમયસારમાં પણ એ લીધું બંને વિકાર. શાસ્ત્ર સ્વાધ્યાયનો ગુણ જ્ઞાનમય ભિન્ન આત્માને જાણવો, તે શાસ્ત્ર ભણવાનો ગુણ લીધો. શાસ્ત્ર સ્વાધ્યાયનો ગુણ લીધો. શાસ્ત્ર સ્વાધ્યાયનો ગુણ શાસ્ત્રના વિષયનું જાણપણું થવું તે ન લીધો. જાણપણાની વિશાળતા થવી તે ન લીધો. અનેક ન્યાયોનું ને નયોનું આવડવું થાય તે ન લીધું. આટલું ટૂંકું લીધું. ન્યાયોનું ને નયોનું આવડવું થાય તે ન લીધું. આટલું ટૂંકું લીધું કે જ્ઞાનમય એવો જે પોતાનો આત્મા, તેનું જે ભિન્નપણું છે તે શાસ્ત્ર સ્વાધ્યાયનો ગુણ છે. એ થવો જોઈએ. જો એ ન થાય તો શાસ્ત્ર સ્વાધ્યાયનો ગુણ થયો નથી. કે જે ગુણ થવો ઘટે છે એ ભિન્ન થવું, એમ કહો કે એકત્વ બુદ્ધિ તોડવી. જે રાગ સાથે, વિભાવ સાથે એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે, તે એકત્વ બુદ્ધિ તૂટી જવી, છૂટી જવી, તે જ મુખ્ય છે. અથવા પ્રથમમાં પ્રથમ કોઈ કાર્ય કરવા યોગ્ય હોય તો એટલું છે. એકત્વ બુદ્ધિમાં જ સંસાર રહેલો છે. એકત્વ થતાં વિભાવમાં એકત્વ બુદ્ધિ એ પરિણમતા મિથ્યાત ચાલુ રહે છે અને એકત્વ બુદ્ધિ તૂટતા મિથ્યાત મટી જાય છે. અથવા અનંત સંસારનું બીજ મૂળ હોય, અનંત સંસાર પાંગરવાની જન્મ મરણની શક્તિ હોય તો એ એકત્વ બુદ્ધિમાં છે. એકત્વ બુદ્ધિ મટી એનો સંસાર પણ મટ્યો. નિર્વિકલ્પ અનુભવનું વર્ણન લીધું 144 ગાથામાં. પક્ષાંતિ ક્રાંતિનું આપણે વાંચન કર્યું. એમાં એ વિષય હતો કે વિશ્વ જાણે સારાએ વિશ્વથી ઉપર કરતો, એમ કહ્યું. જાણે સારાએ વિશ્વથી ઉપર કરવા દીધો. પહેલો જ્યાં પ્રથમ અનુભવ થયો અને યુદ્ધ તૂટી, એટલે આખા વિશ્વથી એ આત્મા જાણે ઉપર તરવા લાગ્યો. એ મુખ્ય છે. અથવા મોક્ષ માર્ગ ત્યાંથી શરૂ થાય છે. એકત્વ બુદ્ધિ તૂટ્યા વિના કોઈ રીતે મોક્ષનો માર્ગ શરૂ થતો નથી. ચાહે ચારિત્ર ગુણના ક્ષોપસમથી ઘણી કષાયની મંદતા અને ત્યાગ વૈરાગ્ય હોય અને જ્ઞાનના ક્ષોપસમથી ઘણી વિદવત્તા અને શાસ્ત્ર જ્ઞાન હોય, પણ એકત્વ બુદ્ધિ ન તૂટે તો જ્ઞાન અને ચારિત્ર અને પુરુષાર્થ, તત્સંબંધિત પુરુષાર્થ જે જ્ઞાનમાં સાથે રહ્યો અને ચારિત્રમાં સાથે રહ્યો, એ બધા નિષ્ફળ છે. એકડા વિનાના ઊંડા જેવા કોઈ કિંમત નથી. નાસ્તિથી એટલા માટે કહેવામાં આવે છે કે નાસ્તિમાં જીવ ઊભો થાય. વળી નાસ્તિનો વિષય સ્થૂળ છે, અસ્થિનો વિષય સૂક્ષ્મ છે. સમજણમાં પહેલા સ્થૂળ સમજણથી શરૂઆત કરાવે છે, પહેલા એકલો જ ઘૂંટાવે છે. એ તો એને એમ કેમ કે તું ભાઈ આ એન્જિનિયરિંગનું શીખી જા અને આ એક મશીનરીનો પાર્ટ છે એનો ડાયમેન્શન કાઢી દઈએ, તો ક્યાંથી કાઢવાનો હતો? એકડો ન આવડતો હોય એ એટલું બધું ક્યાંથી કરી શકે? એમ સમજવામાં તો હજી પોતાની સ્થૂળ એકત્વ બુદ્ધિના વિષયમાં સમજી શકતો ન હોય, જ્યાં ગાંઠ પડી છે. એકત્વ બુદ્ધિ છે એ મોહની અને મિથ્યાત્મની ગ્રંથિ છે એમ કહ્યું છે. ગ્રંથિ શબ્દ વાપર્યો છે શાસ્ત્રમાં. એ ગાંઠ ખોલવી અને એ બીજે પ્રયત્ન કરવો તો એ ગ્રંથિ મટતી નથી, સંસાર પરિભ્રમણ મટતું નથી. એટલે એકતા બુદ્ધિ તોડવી તે મુખ્ય છે. એક સાથે સ્વભાવનું ગ્રહણ અને એકતા બુદ્ધિનું તૂટવું એ બંને એક સાથે છે. અને એકતા બુદ્ધિ તોડવામાં એકતા બુદ્ધિ સાથે કાંઈ પ્રયત્ન કરવાનો નથી, એ તો સ્વભાવ ગ્રહણનો જ પ્રયત્ન છે. પણ અહીંયા તો શું છે, પ્રોસેસ લેવો છે ને, એટલે એમ કહે છે કે જે જીવ પરથી અને વિભાવથી ભિન્નપણાનો પ્રયત્ન કરે છે અને સ્વભાવ અને વિભાવને ભિન્નપણે ઓળખીને સહજ ભેદ જ્ઞાનના પ્રયોગમાં વિકાસ કરે છે, ત્યારે એને ભિન્ન આત્માનું પરથી અને વિભાવથી ભિન્ન આત્માનું ગ્રહણ થાય છે, ત્યારે એને એકતા બુદ્ધિ તૂટી જાય છે. એવી એકતા બુદ્ધિ તોડવી તે મુખ્ય છે. એ કહેવાની પાછળ બીજો હેતુ પણ એ છે કે એ વિષયને તો સમજવાની પણ તૈયારી કે દરકાર ન હોય અને બારમાં ત્યાગ વૈરાગને વિદવત્તા અને પંડિતા એને શાસ્ત્ર જ્ઞાનની ધમાલ બોલાવવામાં આવે, એથી તો કદી કોઈનું કાર્ય થાય, સમ્યક કાર્ય થાય એવું બનતું નથી. એથી ધ્યાન ખેંચ્યું છે કે આ પ્રકારે વેદ જ્ઞાનમાં વેદ જ્ઞાન પૂર્વક એકત્વ બુદ્ધિ મટાડવી એ મુખ્ય છે. એકત્વ તોડવાનો ક્ષણે ક્ષણે અભ્યાસ કરવો, પ્રતિક્ષણે વેદ જ્ઞાન પૂર્વક એ અધ્યાર છે. એ વિશે આગળ લઈ લીધો પછી વાક્ય વાક્ય કંઈ કહેવાની જરૂર રહેતી નથી. વેદ જ્ઞાન પૂર્વક ક્ષણે 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 વેદ જ્ઞાન કરીને વેદ જ્ઞાનના અભ્યાસથી એકત્વ તોડવાનો અભ્યાસ કરવો. વેદ જ્ઞાનનો અભ્યાસ કરવો તે અસ્થિથી કથન છે. તેના તે કાર્યને નાસ્તિથી કહે તો એકત્વને તોડવો તોડો અભ્યાસ કરવો એમ કહેવામાં આવે છે. બંને એક જ વાત છે. કેમ કે એકત્વ તોડવું એટલે જુદા પડવું ને જુદા પડવું એટલે એકત્વ તોડવું, એ તો એક સિક્કાની બે બાજુ જેવી વાત છે, એમાં કોઈ જુદી વાત છે. આ તો અનાદિનો પ્રવાહ બદલવાનો છે. જે જીવના પરિણમનનો પ્રવાહ ઊંધી દિશામાં છે, બાહ્ય પદાર્થો પ્રત્યે છે, બાહ્ય પરિણમન છે, એકાંત બાહ્ય પરિણમન છે, ઉલટું પરિણમન છે, એવો જે અનાદિનો પ્રવાહ છે એની દિશા જ બદલવાની છે. અનંત ગુણના પરિણમનની દિશા બદલવાની છે. અનંત ગુણનું પરિણમન હોવાથી એને પ્રવાહ કહેવામાં આવ્યો છે. અઘરું કામ તો છે એવો અનાદિનો ચાલતો જે ઊંધો પ્રવાહ, કે તેને બદલવું એ કાર્ય અઘરું તો છે, અઘરું કામ તો છે, પણ જાતે જ કરવાનું છે. અઘરું છે એટલે કોઈ બીજા કરી દેશે એમ છે, કે બીજાની મદદ રહેશે તો થશે એમ ભાન છે. અને તે અઘરું છે એ તો અણ અભ્યાસ એ અઘરું છે. અઘરા સહેલાનો વિષયમાં એ સ્પષ્ટીકરણ છે કે કોઈ પણ કાર્ય ક્યારે અઘરું છે, કે તે વિષય સંબંધી અભ્યાસ નથી ત્યારે અઘરું. અભ્યાસ છે તો સર્વ કાર્ય સહેલા છે. જગતના જેટલા વિભિન્ન પ્રકારના કાર્યક્ષેત્રો છે તે તમામ કાર્યક્ષેત્રમાં તે માણસો શીખીને તૈયાર થયેલા હોય છે. ખરેખર એમ જ છે કે જે તે કાંઈ સોનું સોનાના દાગીના ઘડે ત્યાંથી માંડીને મશીનરી બનાવે કે એટમ બોમ્બ બનાવે કે કોઈ સીવાનું કાર્ય કરે કે ગમે તે પ્રકારનું કાર્ય હોય, એ શીખે છે, એનો માવરો પડે છે, અભ્યાસ થાય છે ત્યારે એને આવે છે. પછી કેટલી કુશળતાથી કરી શકે છે એ જેટલી એની કાર્યશક્તિને માવરો વિશેષ એટલો વિશેષ. હમણાં ચર્ચા થઈ ગઈ, ડોક્ટર મુંબઈ થી આવે છે, નાની ઉંમરના પાસે ડોક્ટર દિવસે નાની ઉંમરમાં તમે સારો વિકાસ કર્યો એમ કહી એને એક વાત કરી એની અંદર. તો એવું છે ને કે કોઈ પણ માણસ પોતાના કામમાં સિન્સિયરિટીથી કામ કરે એટલે એમાં વિકાસ થઈ જાય છે. મુદ્દો શું છે અહીંયા કે પોતે પોતાના કાર્યમાં કેટલો સિન્સિયર છે, કેટલો ગંભીર છે, બસ એના ઉપર એ કાર્યની સફળતા છે. એ સર્વત્ર લાગુ પડે છે, કોઈ પણ કાર્યક્ષેત્રમાં એ લાગુ પડે છે. એક મુદ્દો બરાબર જળવાઈ જાય અથવા એનું ધ્યાન ખેંચાય કે આ કાર્યમાં પણ હું ગંભીરતાથી પ્રવેશ કરું ને ગંભીરતાપૂર્વક ઊંડો ઉતરું તો આ કાર્ય અઘરું નથી, તો કાર્ય અઘરું નથી, નહીં તો અઘરું લાગ્યા વિના એમ કે એથી ઊંડો અભ્યાસ પરિણમનનો જે ઉલટો પ્રવાહ એનો જે અભ્યાસ ને અનુભવ પરિચય ઘણો છે. એને આખો સમૂળ એ પરિણમનના પ્રવાહના પ્રવાહની દિશાને બદલવી છે. અઘરું તો લાગશે પણ એ અભ્યાસ કરતા એ અઘરું પણ ફળ અને સુખ જાય છે. વળી વસ્તુના સ્વરૂપની સાનુકૂળતા કહો સુંદરતા કહો તે છે કે સૌ પરિણમનનો પ્રવાહ થવો એવો એનામાં સ્વભાવ ભરેલો છે, એનો સહજ સ્વભાવ છે. આત્માના સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ને આનંદ રૂપે પરિણમવું, સમ્યક પુરુષાર્થ રૂપે પરિણમવું, એ વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે એમ પરિણમે, એ વસ્તુના સ્વભાવમાં છે. અને તેથી એથી ઉલટા પરિણમનને વિભાવ કહેવામાં આવ્યો છે, ઉલટું પરિણમન છે. એટલે ઉપર ટપકે અઘરું દેખાય તો ખર, અભ્યાસ માંડ્યા પછી ને ગંભીરતાથી આગળ વધ્યા પછી કઈક અઘરું ચર્ચા ચાલુ કરી છે. ખંડુલી પાસે વિષય કઈ ચર્ચાનો એવું ચાલતો હતો અંદર રૂમમાં બેઠા હતા કે આત્મામાં તો સહજ પુરુષાર્થ છે. પેલો આવે છે ને કરોડ ઉપાય ન થાય, કોટી ઉપાયથી પણ ન થાય, સમ્યક દર્શન તો સહજ છે, કોટી ઉપાય છે. બરાબર નવરંભાઈ ડાક્ટર આવી ગયા સાહેબ, કીધું બાકી સહજ પુરુષાર્થની ચર્ચા ચાલે છે એટલે એમણે પ્રશ્ન કર્યો સાહેબ સમ્યક દર્શન પામવા માટે તો અનંતો પુરુષાર્થ જોઈએ એમ પણ આપતો કયો છો પ્રવચનમાં એની વાત, અને અત્યારે એમ કહો છો કે આ તો સહજ પુરુષાર્થથી થાય છે. એક વખત એમ કહો કે અનંત પુરુષાર્થ જોઈએ, બીજી વખત એમ કહો કે સહજ થાય છે, ગુરુદેવ હિસ્સા કઈ જવાબ ન દીધો, ખાલી હિસ્સા જ ના, એમ કે અપેક્ષા છે ને. આ તો જીવ આખી પોતાની સૃષ્ટિ રચીને બેઠો છે, પોતાના જ્ઞાનને રચના કરી છે કે આટલું આવડી મારી દુનિયા, દરેકે પોતાની દુનિયાઓ રચી શકે નહીં. ત્યાં એવો એકત્વ બુદ્ધિ પરિણમો છે, ત્યાંથી ઉપડવામાં અનંત ઠેકાણેથી જેને ઉપડવું છે તો અનંત પુરુષાર્થ માગે છે એમ કહેવામાં આવે છે. અને પુરુષાર્થનું પરિણમન સહજ ઉત્પન્ન થાય શુદ્ધાત્માના ભાનમાં, શુદ્ધાત્માના ભાષણમાં. તો જોર અંદરથી આવે, જેમ મધ્યબિંદુથી દરિયાની ભરતી ઉછળે એમ, એ સહજ છે. એ કર્તૃત્વ બુદ્ધિ કરી શકાતું બંને પ્રકારથી કથન આવે છે. એમાં કહેનારનો ધ્વનિ શું છે ત્યાં એટલું સમજવું. એમ અઘરું કામ છે એમ પણ કહે, અને આત્માનું કાર્ય તો સહજ અને સુગમ છે, સરળ અને સુગમ ને સહજ છે, ત્રણેય શબ્દ વપરાય છે. સરળ છે, સુગમ છે અને સહજ છે. પોતાની જાતે જ, એટલે પોતે જ કરવાનું છે. કોઈ ગુરુના આશીર્વાદથી થઈ જાય છે, પોતાનું કાર્ય ગુરુ કરી દેશે એમ છે નહીં. ગુરુના આશીર્વાદ મળે તો આપણો બીડો પાર થઈ જાય. એ છે કે એવી રીતે કોઈનું કાર્ય કોઈ કરે છે એવું બનતું નથી. આશીર્વાદ આપે અને શ્રાપ આપે, વરદાન આપે ને શ્રાપ આપે, એ અન્ય મતમાં જાય છે. પણ એમ છે ને, પહેલેથી જ તેને સિદ્ધાંતમાં જ પરાધીનતા સ્વીકારી છે કે આ મારો ભગવાન, હું એનો ભક્ત, ને એ મારા કામ કરે ને હું એને શરણે રહું. બસ આમાં તો એનું બધું પૂરું થાય છે. અને આ તો સમયસારમાં કુંદકુંદાચાર સમજણની શરૂઆત કરાવે છે. તો હું કે તારા આત્મામાં સિદ્ધપદ સ્થાપું છું, મારા આત્મામાં પણ સિદ્ધપદની સ્થાપના કરું છું ને તારા આત્મામાં પણ સિદ્ધપદની સ્થાપના કરું છું, ત્યાંથી તું મંગળિત કરે છે. લાઈને જુદી છે ને આત્મા. એ વગર કોઈ રીતે ચાલે એવું નથી. એ તો ગુરુદેવ પ્રવચન જ ત્યાંથી શરૂ કરતા. આ એક વિશિષ્ટતા છે. કોઈ પણ શાસ્ત્ર વંચાતું હોય, કોઈ પણ શાસ્ત્રનો ગમે તે વિષયક અધિકાર ચાલતો હોય, ચાહે બંધનો હોય કે ચાહે મોક્ષનો હોય, અને કોઈ પણ ગાથા ચાલતી હોય, આ આત્મા છે એક સમયમાં પરિપૂર્ણ નિર્મળાનંદ જ્ઞાનાનંદ છે, ત્યાંથી પછી બીજી વાત કરે કે એવા આત્માને ભૂલીને એક સમયના રાગમાં અટકે છે તે બંધ તત્વ છે. પણ આવો થાપીને, આવો જે શુદ્ધાત્મા પરમાત્મા એવો છું, એને ભૂલીને ચૂકીને એક સમયના રાગમાં તું પ્રતિબદ્ધપણાને પામો, એને બંધ તત્વ કહીએ. એમ બંધન, બંધની પરિભાષાને વ્યાખ્યા જ અહીંથી કરતા. એ શૈલી છે આખી શાસ્ત્ર, ખાસ કરીને પરમાત્મા પ્રકાશમાં એ શૈલી લીધી છે. વિશેષ જાતે જ કરવાનું છે, બહારની હું શા કામની એમ લીધો. બીજા ઉપર લક્ષ જાય ને આ એમાં ઠીક પણ હું માને કે આટલો તો ટીકો છે, એવી હૂંફ લીએ, મદદ લીએ, એ શું કામનું એમ કહે છે. અનુકૂળતાઓ તો છે, બીજાની જેમ ઉપાધિ તો નથી, કોઈ મોટો રોગ તો થયેલો નથી, કાંઈ બીજી તકલીફ તો નથી. વળી આટલા તો આ બાજુ આવી ગયા, બીજા સંપ્રદાયમાં તો રહ્યા નહીં, સોનગઢ સુધી તો પહોંચ્યા, એ કોઈ હું કામ આવે હું. બહારની હું શા કામની, એટલે સંયોગનો આધાર શું કામ લાગશે, કે સંયોગનો આધાર કાંઈ કામ લાગશે? મૂફ તો પોતાના તત્વની લેવાની છે, જે કાંઈ હૂંફ લેવાની છે, આધાર લેવાનો છે, એ તો પોતાના અનંત સામર્થ્ય સ્વરૂપ સ્વગ્રહની લેવાની છે. એના આધારે ખરેખરી હૂંફ આવે છે, બાકી તો બધું પોકળ આધાર છે. એ આધાર એવો છે કે એના આધારે ખરેખર કોઈને સુખ શાંતિ થતી નથી. જે સંયોગો અનિત્ય છે, જે રાગાદી ભાવ અનિત્ય છે, પુણ્ય વગેરેનો ઉદય જે અનિત્ય છે, એનો આધાર લઈને જોર કરે, એ જોર કેટલો, એમાં કાંઈ ઠેકાણું પડે? પણ કેટલા કાળમાં માણસ કે ભાઈ અમારે આ બધી અનુકૂળતા છે, પણ કેટલો કાળ, એક ક્ષણમાં કેટલા ફેરફાર થાય એ કોઈને હાથની વાત. જગતમાં રાજાઓ, કરોડપતિઓ, અબજપતિઓ, રાજાઓ, ભિખારી થયાના ઘણા દ્રષ્ટાંતો છે. હવે જેને એની હૂંફ લીધી છે, એને સંયોગો ખસતા દીનતા આવ્યા વગર રહેશે નહીં. એને દીન પણ લાગશે, અરે રે હું આધાર વિનાનો નિરાધાર થઈ ગયો એમ એને લાગશે. સમ્યક દ્રષ્ટિને હૂંફ એવી આવે છે, આ તત્વની એટલે પોતાના સ્વતત્વની એવી હૂંફ આવે છે કે મારામાં રહેલી જે શક્તિઓ છે એનું સ્વરૂપ તો અનાદિ અનંત છે, કાળ અપેક્ષાએ પણ એનો અનંત કાળ છે, અને ભાવ અપેક્ષાએ, શક્તિ અપેક્ષાએ તેનું અનંત સામર્થ્ય છે. આવી જે મારી સંપત્તિને મૂડી છે, એમાં ક્યાંય વિપત્તિ આવે એવો અવકાશ જ છે નહીં. કોઈ ઉપાધિને બાધા કરી શકે, એને કોઈ સ્પર્શી શકે, અડી શકે, ટાળી શકે, નાશ કરી શકે, લઈ જઈ શકે એવું અશક્ય છે, બની શકતું નથી. એવી જે પોતાની હૂંફ છે, એ હૂંફમાં આવે ત્યારે એ સમ્યક દ્રષ્ટિની મસ્તી બીજી જાતની હોય છે, એની મસ્તી બીજી જાતની છે. એને જગતમાં કોઈની દરકાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. કાયમી છે અને પૂરી છે, કાળે પૂરી છે અને ભાવે પણ પૂરી છે, બસ બીજું શું જોઈએ? કોઈ પણ માણસ સુખ શાંતિ માગે છે તો શું માગે છે? એમાં કે મને હંમેશ હો સુખ શાંતિ, મને કાયમ હો અને મને પૂરેપૂરી સુખ શાંતિ, આ સિવાય એને હું જોઈએ? એ પૂરેપૂરી સુખ શાંતિની હયાતી જ એને જોવામાં આવે છે, હયાતપણે મોજૂદપણે જોવામાં આવે છે કે આ રે એની એની હયાતી, એનું અસ્તિ અહીંયા છે. પછી એની શંકા નથી, નિશંકતા એટલી છે કે એમાં એને ક્યાંય દીનપણાનો વિકલ્પ થાય એ અવકાશ રહેતો નથી. ભગવાનના દર્શન કરતા રાગ ઉત્પન્ન થાય છે, દર્શન કરે છે ને મંદિરમાં, રાગ થાય છે એમાં દિલ પણ વાયવા વિના રહીએ નહીં. ભગવાન એમ કહે છે કે તું મારા પ્રત્યે દીનપણું કર, એવું મેં ક્યારે તને ઉપદેશ કર્યો? એવો ઉપદેશ મારો ક્યાં ને ક્યારે છે કે તું મારા પણ દીન, મારા મારા પ્રત્યે પણ દીનપણું કર? એ વાત પણ જીનેન્દ્રના ઉપદેશમાં નથી. પછી બીજે દીનતા કરવાનો તો પ્રશ્ન જ રહેતો. આ જૈન દર્શન સિવાય એ વસ્તુ ક્યાંય નથી. સાધક પણ ઈચ્છતો નથી. સાધક દશામાં દર્શન વગેરેનો વ્યવહાર છે, પણ સાધક એ પોતે એ વાત દીનપણાના અભિપ્રાયમાં નથી કે હું દીન રહું કે હું દીન થઉ. એ પ્રશ્ન સાધક ને છે. ગુણ ને સ્મરે છે ત્યાં. એ ભગવાન ને જુએ છે નહી પણ ગુણ ને જુએ છે. ખરેખર તો વિતરાગતા ને જુએ છે. વિતરાગતા ઉપર જેની દ્રષ્ટિ છે, વિતરાગતા નું જેને ધ્યેય છે, અને એ વિતરાગતામાં જેની નજરબંધી થઈ ગઈ છે, એને બધું વિતરાગતા જોવી છે. બીજું કાંઈ એને જોવું પણ અલ્પરાગ છે એટલે દીનતા છે, એનો એમને નિષેધ છે. ત્યાં મુખ તો પોતાના આવા અનંત સામર્થ સ્વરૂપ તત્વની લેવાની છે. બહારની કોઈની મુખે કાર્ય થતું નથી અને કોઈની હુંફે કાર્ય કર્યું હોય તો એ કાર્યમાં કાંઈ માલ હોતો નથી. બીજાના આધારે ઉભેલો આધાર ખસતા પડી જશે એમ થવાનું. પોતાની શક્તિના સામર્થ્યના આધારે ઊભો છે એને કોઈના આધારનો અપેક્ષા રહેતી. અને બીજા કાયમ ક્યાં કોઈ સંયોગ રૂપ રહે છે? કોઈ કાયમ તો સંયોગ રૂપ રહેતા નથી. થોડામાં પણ ઠીક લીધું હેજી વિજ્ઞાન નું છે. પાછળ જવાનું છે. જયારે કરો ત્યારે તારે જ કરવાનું છે, કોઈ નહીં કરી દે. આગ્રહ લાગે બહારના કાર્યોનો અભ્યાસ છે એટલે સહેલા લાગે એમ, કેમ કે એનો અભ્યાસ છે. એનો અભ્યાસ હોય તે સહેલું લાગે, સીધી વાત છે. અનભ્યસ્ત છે પોતે એટલે અનભ્યસ્ત જ્ઞાયકની અંદર જવા માટે સૂક્ષ્મ થવું પડે, ધીરા થવું પડે, તકવું પડે, અને એ બધું આકરું લાગે. કેમ કે એ જાતનો અભ્યાસ કર્યો નથી. પણ ગમે ત્યારે અભ્યાસથી દશાને કેળવીને જ્યારે કરે ત્યારે એને પોતે જ કરવાનું છે. આજે કરે કે અનંત કાળે કરે.
દેવ શ્રી મંદર ભગવાન.